તારીખ 23/10/1992 શ્રી સમયસાર કળશ ટીકા શ્લોક નંબર 34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 35 મૂળ કેસેટમાં બીજા ગીતોનો અવાજ આવે છે.
સ્યાત કર્તાત્મા આત્મભાવસ્ય પરભાવસ્ય ન ક્વચિત્. એવમ આત્મા આત્મભાવસ્ય કર્તા સ્યાત, એવમ એટલે સર્વથા પ્રકારે, આત્મા એટલે જીવદ્રવ, પોતાના પરિણામ ન કરતા હોય છે. કર્મરૂપ અચેતન પૂદગળ દ્રવ્યનો ત્રણેય કાળે કરતા હતો નથી. આ સર્વથા છે. કોઈ પણ પૂદગળ પરિણામનો આ આત્મા સર્વથા કરતા નથી અને પોતાના પરિણામનો જ એક સર્વથા કરતા છે. પોતાનું પરિણામ પણ બીજાથી થાય નહીં. એવી જ વસ્તુ સ્થિતિ છે, વસ્તુનું એ સ્વરૂપ છે. કેવો છે આત્મા? ત્રણે કાળે વાત લીધી, પૂદગળ દ્રવ્યનો ક્યારેક ત્રણે કાળે કરતા હતો. કોઈ કાળે આમ કઈ બીજો ફેરફાર થાય છે એ વાત નથી રહેતી. કેવો છે આત્મા? જ્ઞાનમ અપી આત્માનું કુર્વન, શુદ્ધ ચેતન માત્ર પ્રગટ રૂપ સિદ્ધ અવસ્થા જ્ઞાનમનો યત્ર, તે રૂપ પણ પોતે તદરૂપે પરિણમે છે. એટલે છેલ્લી હદની વાત લીધી. પૂર્ણ શુદ્ધિ રૂપ જે અવસ્થા છે, સિદ્ધ અવસ્થા, શુદ્ધ ચેતન માત્ર પ્રગટ રૂપ સિદ્ધ અવસ્થા, એટલે પૂર્ણ શુદ્ધ નહીં, સંપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. એ રૂપ પણ પોતે પરિણમે છે. અને અજ્ઞાન પણ આત્માનમ કુર્વન, અશુદ્ધ ચેતના રૂપ વિભાગ પરિણામ, તે રૂપ પણ પોતે જ પરિણમે છે. કેમ કે શુદ્ધપણે પરિણમે ને અશુદ્ધપણે પરિણમે એ તો પછીની વાત છે. પહેલી વાત તો પરિણમે છે કોણ, એ સવાલ છે. પોતે પરિણમે છે, બીજો કોઈ પરિણમ તો નથી. પદાર્થ પોતાના પરિણામે પોતે જ પરિણમે છે અને પોતાના પરિણામે કોઈ બીજો પરિણમ તો નથી. ત્રણે કાળે પછી શુદ્ધ પરિણામ હોય તો પોતાનું છે ને અશુદ્ધ પરિણામ હોય તો પણ પોતાનું છે. રાગાદીને જડ કયા છે, ઉદગળના કયા છે, એ તો અધ્યાત્મની વિવિક્ષા ચાલી છે ત્યાં. પણ એનો અર્થ એમ નથી કે જીવ અશુદ્ધ પરિણામે પરિણમતો જ નથી, એવો એનો અર્થ નથી. જો અશુદ્ધ પરિણામે જીવ પરિણમતો ન જ હોય તો એને ઉપદેશ કરવાનો કોઈ અવસર નથી. તો શાસ્ત્ર રચના કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી અને અશુદ્ધિ ટાળીને મોક્ષ થવાનો પણ કોઈ પ્રસંગ રહેતો નથી, અવસર રહેતો નથી. ભાવાર્થામ છે કે જીવ દ્રવ અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે અને શુદ્ધ ચેતના રૂપે પણ પરિણમે છે. તેથી જે કાળે જે ચેતના રૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપે વ્યાપક રૂપ છે. જો શું લીધું, અશુદ્ધ ચેતના એ પરિણમો હોય કે શુદ્ધ ચેતના એ પરિણમો હોય, પણ એ પોતે જ વ્યાપેલો છે. પરિણામમાં આત્મા પોતે વ્યાપેલો છે, કોઈ બીજું વ્યાપતું નથી. આ વ્યાપે વ્યાપક પણ લઈ લીધું. પછી ભેદ જ્ઞાન કરવું હોય ત્યારે રાગાદીમાં અશુદ્ધપણામાં હું પણ છે એ ઉઠાવી લેવાની વાત છે. પણ એક ન્યાય તો એ જીવના જ પરિણામ છે, એ કોઈ બીજાના પરિણામ નથી. પછી એનો નિષેધ કરવા માટે પૂતગળના કયો બીજી વાત છે કે શું? પોતે જ વ્યાપે છે. નહીતર તો શું થાય કે એ અપરાધ એનો ન રહ્યો. જો અશુદ્ધ પરિણામે જીવ ન પરિણમતો હોય તો એનો એ અપરાધ ન થયો, એ કોકનો અપરાધ થઈ ગયો. તો કે ને એ વાત તો પ્રમાણિક નથી. પોતાના દોષ પોતે કરેલા છે એવો સ્વીકાર કર્યા પછી એ સ્વીકાર પણ દોષના ટાળવાના લક્ષ્ય છે, અને એ દોષને પૂતગળના કહેવા એ પણ દોષનો ટાળવાનો લક્ષ્ય છે. એમાં હેતુ બદલાતો નથી, લક્ષ્ય બદલાતું નથી. આમ તો દોષ અવયવમાં થાય છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી અવયવ પણ એક દ્રવ્યનો જ વિભાગ છે, એ દ્રવ્યરૂપ છે. જેમ કાન છે એક અવયવ છે, અને એ નાક નથી. કાન છે તે નાક નથી, પણ શરીરની અપેક્ષા એ તો બે શરીર જ છે. શરીરથી બીજું કંઈક છે એમ, આત્મા વસ્તુથી બીજું કંઈક છે કે એમ તો નથી. શું કેવી રીતે લેવાનું છે? પરિણામ પણ વસ્તુનું અંગ છે, વસ્તુનો અવયવ છે. એટલે આખી વસ્તુથી સાવ બીજા પદાર્થની જેમ જુદું નથી. શું આખો પદાર્થ દૂષિત થાય તો સ્વભાવ દૂષિત થઈ જાય, તો સ્વભાવ દૂષિત થઈ જાય. પણ પરિણામમાં દોષ થાય છે તો પદાર્થની અપેક્ષાએ તે આત્માએ દોષ કર્યો એમ પણ કહેવાય, અને સ્વભાવની અપેક્ષાએ પરિણામ દૂષિત થયું એમ પણ કહેવાય. સમજીને ગમે તે કહેવામાં વાંધો નથી. વસ્તુનું સ્વરૂપ સમજીને પછી કથન ગમે તે કરે તો એને વસ્તુ સ્વરૂપનું જ્ઞાન તો બરાબર જ છે, એટલે એના કથનમાં દોષ ન ગણવો જોઈએ ગમે તે કહે તો. કેમ કે એ તો જેવી વસ્તુ છે એ જ્ઞાનમાં છે. પાણીનો પ્યાલો બોલવામાં વાંધો નથી, કેમ કે જ્ઞાનમાં પાણી ભરેલો પ્યાલો છે, પાણીનો પ્યાલો નથી, ધાતુનો પ્યાલો છે. જ્ઞાનમાં તો બરાબર છે, એટલે બોલવાને નો ભૂલ ગણવામાં આવતી નથી. એના જેવી વાત છે. જીવ દ્રવ અશુદ્ધ ચેતના રૂપે પરિણમે છે, અને શુદ્ધ ચેતના રૂપે પોતે પરિણમે છે. તેથી જે કાળે જે ચેતના રૂપ પરિણમે છે તે કાળે તે જ ચેતના સાથે વ્યાપે વ્યાપક રૂપ સંબંધ છે. તેથી તે કાળે તે જ ચેતનાનું કર્તા છે. તેથી શુદ્ધ ચેતના હોય કે અશુદ્ધ ચેતના હોય તે ચેતનાનું તે જ કર્તા છે. તો પણ પુદ્ગલપિંડ રૂપ જે જ્ઞાનાવરણાદિ કર્મ છે તેની સાથે તો વ્યાપક રૂપ નથી, માટે તેનું કરતા નથી. પુદ્ગલમાં એ વ્યાપતું નથી, પુદ્ગળ એનામાં વ્યાપતું નથી, માટે જીવના પરિણામ જીવ વ્યાપીને કરે છે, પુદ્ગળ વ્યાપીને કરતું નથી. સમસ્તપણે આવો અર્થ છે, એ સર્વથા પ્રકારે વાયબ્રુ એવમમાંથી એ આમાંથી અંજસામાંથી કાઢ્યું છે. સમસ્ત પ્રકારે આવો અર્થ છે, એટલે ક્યારે પણ જડના પદાર્થ પરિણામો જીવ કરે છે કે જીવના પરિણામ કોઈ જડને કારણે થાય છે એ સર્વથા વાત નથી, કે આ બિલકુલ એ સ્વીકારવા જેવી વાત નથી એમ લેવું. કર્તા કર્મ અધિકારમાં તો ખાસ એ બે પદાર્થની ભિન્નતાની વાત ખાસ આવે છે. આજ 62 નંબરનો શ્લોક છે, એ તો બહુ પ્રસિદ્ધ શ્લોક છે. સમયસારનો આ શ્લોક ઘણો પ્રસિદ્ધ છે કે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્યત કરોતી કેમ, પરભાવ છે કરતા આત્મા મોહોયમ વ્યવહારિણામ. શું કહે છે કે આત્મા જ્ઞાનમ કરોતી, આત્મા એટલે ચેતન દ્રવ્ય છે, તે જ્ઞાન એટલે ચેતના માત્ર પરિણામને કરે છે. આત્મા છે ચેતન દ્રવ્ય હોવાથી ચૈતન્ય પરિણામોને કરનારો છે. કેવું હોવાથી, શા માટે કે સ્વયં જ્ઞાનમ, કારણ કે આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે, તે સ્વરૂપ પોતે જ પરિણામો છે. ચેતના પરિણામે પછી ચેતનાના ત્રણ ભેદ છે, શુદ્ધ ચેતના, જ્ઞાન ચેતના અને અજ્ઞાન ચેતના, પછી કર્મ ચેતના અને કર્મફળ ચેતના, અજ્ઞાન ચેતના માનીએ છીએ. ચેતના તો ચેતના છે, ચેતના સામાન્ય છે બધામાં, શું. અને આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. જો કાંઈ તો કહે છે કે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે, આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે. કેમ કે જે પરિણામને સ્વીકારતો નથી, પોતાના પરિણામ છે એમ સ્વીકારતો નથી, એને તો એમ કહે છે કે એ સ્વરૂપ છે એનું. શું એને એટલું વજન દેવું પડે કે એનું સ્વરૂપ છે, એના પરિણામો, ત્રણેય કાળના પરિણામો એ એનું સ્વરૂપ છે, અનાદિ અનંત પર્યાયનો પિંડ તે દ્રવ્ય છે એમ કહે છે. અજ્ઞાન ચેતના એ પણ આત્માનું જ સ્વરૂપ છે, અનાદિ કઈ જડનું સ્વરૂપ નથી એમ કહેવું છે. અહીંયા જે વાત ચાલે છે એ જડનું સ્વરૂપ છે કે નહીં એની વાત ચાલે છે. શું અહીંયા મૂળ સ્વરૂપની વાત નથી ચાલતી, આ તો જડ અને ચૈતન્યની ભિન્નતાનું પ્રકરણ ચાલે છે. એટલે એટલી મર્યાદામાં એ વાત સમજવાની રહે છે કે આ ઓલું ત્રિકાળી સ્વરૂપની વાત સમજવાની રહેતી નથી કે ભાઈ અશુદ્ધ ચેતના એ પરિણામ એનું સ્વરૂપ કેવી રીતે હોય, એ વાત અહીંયા નથી. કારણ કે આત્મા પોતે ચેતના પરિણામ માત્ર સ્વરૂપ છે. જ્ઞાનાત અન્યત કરોતી કેમ, ચેતન પરિણામથી ભિન્ન જે અચેતન પુદ્ગળ પરિણામ રૂપ કર્મ તેને કરે છે. શું પ્રશ્ન કર્યો છે કે જ્ઞાનાત અન્યત, એટલે જ્ઞાનાત એટલે જ્ઞાન એટલે ચેતના લઈ લીધી છે, ચેતના ચેતન પરિણામથી ભિન્ન એવા જે અન્ય એટલે અચેતન પુદ્ગળ પરિણામ રૂપ કર્મ, નો કર્મ વગેરે તેને શું આત્મા કરે છે, નથી કરતો એમ બતાવવા માટે શું કહે છે કે તેને શું કરે છે એમ કહે છે, એ કરતો નથી, અર્થાત નથી કરતો એટલે કે સર્વથા નથી કરતો. એ પ્રશ્ન ચિહ્નમાં સર્વથા નથી કરતો એમ બતાવવા માટે પ્રશ્ન ઉભો કર્યો. જેમ કોઈ લેણદાર હોય એને દેણદાર એમ કે લેણું તો મારું છે, તું મારો દેણદાર છું, લેણદાર નથી પણ દેણદાર છું, ત્યારે એ એમ ન કે હું તારો દેણદાર નથી, એમ તું મારો લેણદાર છું, એમ એમ વાત છે, એમ એનો અર્થ કે એ વાત સર્વથા નથી એમ કેવું છે. એ ભાષાની પદ્ધતિ છે, એનો કેટલો દ્રઢ એની અંદર ભાવ છે, એનો જે ધ્વનિ છે એમાં દ્રઢતા કેટલી છે એ બતાવું છે. નથી કરતો અર્થાત સર્વથા નથી કરતો. આત્મા પરભાવશ્ય કરતા એમ વ્યવહારિણામ મોહ, ચેતન દ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મને કરે છે. એવું જે જાણપણું અથવા એવું જે માનવાપણું કયો, ભ્રાંતિ કયો, એમ કહેવું અથવા એમ અનુભવવું, જાણવું, માનવું એ મિથ્યા દ્રષ્ટિ જીવોનું અજ્ઞાન છે. વ્યવહારીનો અર્થ શું કર્યો, મિથ્યા દ્રષ્ટિ દીધા, વ્યવહારી એટલે મિથ્યા દ્રષ્ટિ એવો અર્થ કર્યો. એ મિથ્યા દ્રષ્ટિ જીવોનું અજ્ઞાન છે. આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મ ને કરે છે, મે કર્મ બાંધ્યા, આ મિથ્યા દ્રષ્ટિઓનું અજ્ઞાન છે એમ કે છે. લ્યો ઠીક, પણ કર્ણાના યુગમાં તો એમ જ કે કર્ણાના યુગની શૈલી છે, દ્રવ્યાના યુગ પ્રમાણે વસ્તુ સ્થિતિ એમ નથી. એટલે બાકીના ત્રણેય યુગની ભાષામાં, કર્ણાનો યુગ, તરણાનો યુગ, દ્રવ્યાનો યુગની ભાષામાં કે કથાનો યુગમાં, દ્રવ્યાનો યુગના સિદ્ધાંતો ક્યાંય બદલાતા નથી, કેમ કે એ વસ્તુના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને બાકીના ત્રણ યુગો તો પોતાના વિષય અનુસાર કથન કરે છે. મન વચન કાયાથી સંયમ પાળવો, આ ચરણાનો યુગ બોલે. દ્રવ્યાનો યોગ એમ કહે છે કે આત્મા મન વચન કાયાના પરિણામને કરતો નથી, કેમ કે નો કર્મના પરિણામ છે, પુદ્ગલના પરિણામ છે, એ રાખીને વાત છે. ભાષા તો અનુયોગ અનુસાર આવશે, પણ દ્રવ્યાનો યોગ ક્યાંય બદલાતો નથી, એ જ્ઞાન તો એમને જ રહે છે. ભાવાર્થામ છે કે કહેવામાં આવે છે કે જ્ઞાનાવરણાદિ કર્મનો કરતા જીવ છે એમ બોલાય છે, કર્ણાનુયોગની ભાષાથી એવું બોલાય છે, પણ તે કહેવું પણ કથન છે એ સાચું નથી. વસ્તુ સ્થિતિ અનુસારનું એ કથન નથી, એટલે એ કહેવું તે જૂઠું છે એમ, અથવા એનો એમ અર્થ નથી એમ લેવું, પણ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. પાડોશીને કાકા કહે કે મામા કહે, ત્યારે કોઈ એમ કે એમ તમારા મામા થાય, તો કે ના ના, પાડોશીના ધર્મે અમારો એમ કહેવાનો મહેમાન છે. કેણા મામા છે, ખરેખર મામા નથી એમ એનો અર્થ થયો. શું કરવા પણ એમ કહેવું પડ્યું કે એ પડોશમાં રહે છે એવો એનો અર્થ નીકળે છે. શું એનો અર્થ શું નીકળે છે? એ પડોશમાં રહે છે એવો એનો અર્થ નીકળે છે, બીજું કઈ એથી વિશેષ એનો અર્થ નીકળતો નથી. હા, એ અત્યારે વ્યવહાર થાય, જો એમ હાલતા ચાલતા ને તો કઈ કહેવાય નહીં, ઓળખીતા ઓળખતાય ન હોય ને, પણ એટલું પાડોશીપણું દર્શાવવા માટે એવો વ્યવહાર કરવામાં આવે છે કે ભાઈ આ શરીર તમારું છે, આ શરીર મારું છે, આ શરીર ફલાણા ભાઈનું છે. એનો અર્થ શું થયો કે એની પાડોશમાં એ છે, તમારા આત્માની પાડોશમાં એ શરીર છે, મારા આત્માની પડોશમાં આ શરીર છે, એટલે મારું શરીર કહ્યું, પણ મારોનો અર્થ ખરેખર મારો નહીં, એનો પાડોશી છે એમ સમજવાની વાત છે. તમારો પાડોશી એ ને મારો પાડોશી આ એમ એનો અર્થ છે. તમારું શરીર મારા પડોશમાં નથી, મારું શરીર તમારા પડોશમાં નથી, બસ બાજુમાં નથી, એટલી વાત છે એની અંદર. પછી ભાષા ગમે તેમ બોલાય. હે, એમાં તો પોતાનું સ્વરૂપ માને તો ભૂલ જ છે ને, પાડોશીને સગો માને તો ભૂલ થાય, પાડોશીને સગો માને તો ભૂલ થાય, તો પછી વારસાનો હક લાગુ પડી જાય. હે, એ કઈ પોસાય એવી વાત નથી, એવો કોઈ હક આપી દે નહીં, ગમે એટલો સંબંધ રાખે તો પણ એવો હક કોઈ આપતો નથી. વિલ કરે એમાં પાડોશીને લખતા જાય છે, અમારે ઘણો સ્નેહ હતો માટે આટલી મિલકત મારા પાડોશીના છોકરા ઉપર ચડાવું છું, કેમ કે અમારે બહુ સંબંધ હતો, એવું કોઈ વિલ કરે છે? એ આત્મા ભૂલ કરે તો એની સજા આત્માને જ મળે ને, એ પાડોશીને કેવી રીતે મળે? જે ભૂલ કરે એ ભોગવે, મારી ભૂલ હું ભોગવું? મારી ભૂલ મારો પાડોશી કેમ ભોગવે, મને મારી ભૂલ તમે કેમ ભોગવો? એ પોતાની ભૂલ પોતે ભોગવે, પરિભ્રમણ કરે, એ ભૂલથી પોતે જ પરિભ્રમણ કરે અને પોતે દુઃખી થાય, પોતાની ભૂલે પોતે દુઃખી થાય. શું નથી લીધું? એ જીવ ભ્રમામાં તમે સત્ય કહું છો, શું સુખ આત્મામાં છે. તારી ભૂલે તું દુખી છો, તારી ભૂલ એટલી કે પરને પોતાનું જાય, હે, પોતે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું, આ ભૂલ છે. સમજવા માટે કોઈ વાત અઘરી નથી, અનુભવવા માટે તો પ્રેક્ટિસ કરે ત્યારે જ અનુભવ થાય એવું છે, એ પહેલા એ અનુભવ થાય એવું નથી, અને એ એ પ્રકારમાં આવતો નથી જીવ એ પ્રયોગમાં, એટલે એને અઘરું અઘરું લાગે છે. એમાં એવું છે કે અનંતકાળની ટેવ છે એટલે એ દોષને જતા થોડો ટાઈમ લાગે, પણ ન જાય એવી વાત નથી. દોષ બે પ્રકારના, એક અજ્ઞાન અને મિથ્યાત્નો, અને એક ચારિત્રનો. ચારિત્રનો ક્રમે જાય, વિજ્ઞાન ની મિથ્યાત્મક ક્રમે ન જાય. કઈ શું એ તો અજવાળું થાય તો અંધારું હજાર વર્ષનું હોય તો જતા કેટલી વાર, કે અજવાળું થાય એટલી જ વાર. હજારો વર્ષનું અંધારું હોય, મકાન બંધ રાખ્યું હોય, અજવાળું કરો એટલે અંધારું એ વખતે થાય જ. એમાં અજ્ઞાન જતા ક્રમ નથી. પછી આચરણમાં જ્ઞાન થયેલી વાતને આચરણમાં ઉતારતા એમાં ક્રમ પડે છે. પછી એ ક્રમ પડવામાં કોઈ વધારે સમય લે, કોઈ ઓછો સમય લે, પણ એ વસ્તુ મહત્વની નથી. વધારે પણ ઓછો સમય લાગે એ વાત કોઈ મહત્વની નથી, એ વગર મહત્વની વાત છે. કેમ કે એ સર્વથા એનો નાશ થવાનો છે, એનો ચારિત્રનો દોષ પણ પૂરેપૂરો નાશ થઈ જશે. બાસઠ થયો એક શ્લોક તો વિતરાગ ના વચન એવા છે કે એ વિતરાગ ની આજ્ઞા છે. એક આજ્ઞા જો પાડે એટલે એનો છૂટકો થઈ જાય, બેડો બહાર થઈ જાય એવી વાત છે. બહુ મહત્વની વાત છે. પોતે અચેતન પદાર્થોથી સર્વથા ભિન્ન છે એ માયા સ્થાપવું છે. હવે ઉપાધિ કોની એ કયો? આ જીવ ઉપાધિ કરે છે એ પોતાને ભૂલીને બીજા બીજા પદાર્થોની જ ઉપાધિ છે કે બીજું કઈ છે? હવે અહીંયા એ કહે છે કે એ સર્વથા ભિન્ન છે, પછી તારે ઉપાધિ કોને કરવી છે એ કે નહી? ઉપાધિ કરતો એ તું કર ઉપાધિ તો તારે આધીન, ઉપાધિ ને આધીન કઈ પરિણામમાં ના નથી. તારી ઉપાધિ ને કારણે કઈ ફેરફાર થશે એમ તો છે નહીં, અને ઉપાધિ ન કરતો એ પરિણામમાં ના, તેમ જ પરિણામમાં ના છે. પછી તારું ટેન્શન ને તારી ઉપાધિ કોણ? કેવળ અજ્ઞાન સિવાય બીજું શું છે? બધી ઉપાધિ મટી જાય એવી વાત છે. શ્રીમદજી એક જગ્યાએ બહુ સરસ લખે છે, શું કે સંસારમાં કોઈ પણ કારણે ક્લેશ થવા યોગ્ય નથી. શું એવું કોઈ કારણ નથી કે આ આત્માએ એને સંસારના કોઈ પણ પ્રસંગને કારણે દુઃખી થવું પડે કે એને ક્લેશ અંદરમાં ઉત્પન્ન થાય, એવું કોઈ કારણ જ નથી ને સંસારમાં. કે કેમ નથી? કેમ કે બધું ભિન્ન છે, જેટલું થાય છે એ બધું તારાથી ભીન છે તારે હું લેવા દેવા છે ભાઈ, હે શરીરે ભીન છે ને એથી માંડીને બધું ભિન્ન જ છે. પછી કયા કારણે તારે ક્લેશ કરવો પડે છે એ તો સમજા. ક્લેશ કરવાનું સંસારમાં જીવને કોઈ કારણ નથી. આમ થયેલું એક વાતમાં તો હળવો ફૂર થઈ જાય એવું છે. શું છે? 460 પત્રમાં છે. છતાંય જો આ જીવ ક્લેશ ને પામતો હોય તો એનું અવિચાર અને અજ્ઞાન છે, બીજું કઈ નથી. એ અવિચાર ને અજ્ઞાન એને માઠી ગતિ નું કારણ છે. એ ક્લેશ છે એને દુર્ગતિમાં લઈ જશે, બીજું કઈ નથી. અવિચાર ને અજ્ઞાન એ સર્વ ક્લેશ નું, બધા ક્લેશ નું શું કારણ? અવિચાર ને અજ્ઞાન, એ મોહનું કારણ અને માઠી ગતિ નું કારણ છે. સદવિચાર ને આત્મજ્ઞાન છે, આત્મગતિ નું કારણ છે. ભિન્ન છું એ સદવિચાર છે, એવા આત્મજ્ઞાન માં રહે તારે આત્મગતિ થશે, સંસારની કોઈ ગતિ નહીં થાય. આત્મગતિ ગયો કે મોક્ષની ગતિ ગયો, પંચમ ગતિ ગયો, ચાર ગતિ થી છૂટી જશે. અને ઉપાય એ આત્મજ્ઞાન નો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. એ ગમે ત્યાંથી વાત ત્યાં લઈ આવે. નાની પુરુષની આજ્ઞામાં આવી જા, એ તારા દોષ અને અજ્ઞાન મટાડવાનું સાક્ષાત કારણ છે. આના જેવો કોઈ સહેલો ને સુગમ ઉપાય નથી. બહુ સહેલો ઉપાય બતાવી દીધો છે. શાસ્ત્ર સમજવું હોય તો અઘરું પડે કે ભાઈ આ વાત નથી સમજાતી, આ કઈ રીતે વાત છે નથી સમજાતી. પણ સત્પુરુષ ની આજ્ઞામાં રહેવું એમાં હું સમજવું તારે? હે બહુ સહેલામાં સહેલો ઉપાય કરી નાખ. એવું છે ને કે અહીંયા આવ્યો શું કરવા એમ પૂછે છે. શું કરવા આવ્યો? છૂટવું છે કે નથી છૂટવું? આ વાત છે. પેલો પ્રશ્ન એ છે કે અનંત પ્રકારના જન્મ મરણ રૂપ પરિભ્રમણ થી આ આત્મા કેમ છૂટે એવી જેને જિજ્ઞાસા થઈ છે એની વાત છે. જેને છૂટવું નથી હજી, જેને રખડવું છે. પરમેશ્વર જેને રખડાવવા માંગે છે એને કોઈ નહીં બચાવે એમ કે છે. પરમેશ્વર એટલે પોતાનો પરમેશ્વર, કેમ કે એને ધણી નો કોઈ ધણી નથી. આ નથી આ જગત કહેતા કે ભાઈ ધણી નો કોઈ ધણી નથી. હવે એને એ ધણીમાં જે એને જેને હું જઈએ સાચું, કારણ કે એના કોઈ આપણે. એક માણસ પોતાને નુકસાન થાય એવું ગાંડ પણ કરે છે, લૌકિક રીતે કરે છે કે નહીં? હવે એને તમે ગમે એમ સમજાવો તો કે નહીં આમાં તને નુકસાન છે કે નહીં, પણ આમ જ હોય, માને જ નહીં કોઈનું. એમ અજ્ઞાનનું એવું છે કે જે સ્વચ્છંદમાં આવ્યું એ માનવાનો નથી, એ જ્ઞાનીનું પણ નહીં માને, એનો કોઈ ઉપાય નથી. ત્યારે જ્ઞાનીઓ એમ કે છે કે ભાઈ પરમેશ્વર જેને રખડાવવા માગે છે એને પણ બચાવશે, એને બચાવવાનો પરિશ્રમ કરવો એ પણ વ્યર્થ છે, એના પણ બચાવવાનો કોઈ પરિશ્રમ ન કરી શકાય. અને નથી લીધું મેં ધર્મદાસ શું લખે, હું ઊંધા ઘડામાં પાણી ભરતો નથી, હું આડા ઘડામાં પાણી ભરતો નથી, અને હું કાણા ઘડામાં પાણી ભરતો નથી. આવા ત્રણ પ્રકારના દોષ વાળા જીવ હોય એને ઉપદેશ ન દેવો એમ કે છે. શું આડો આડોડાઈ કરતો હોય એને ઉપદેશ ન દેવો, કારણ કે વાત વિવાદ જ કરશે આમ તો તારી હારે. અને જે કાણો છે ઉપદેશ ને ધારણ કરવા માટે તૈયાર જ નથી એને ઉપદેશ દેવો નકામો છે, અને જે ઊંધો આલે છે એને ઉપદેશ દેવો નકામો છે. હું એને કેમ કે વ્યર્થ જ જવાનું. ત્રેસઠ, જીવ કરોતિ યદિ પુદ્ગલ કર્મ નૈવ કસ્તર્હિ તત કુરુત ઇતિ અભિશંક્ય એવ એતર્હિ તીવ્ર મોહ નિવર્હણાય સંકીર્ત્યતે શૃણુત પુદ્ગલ કર્મ કર્તૃ. પુદ્ગલ કર્મ કર્તૃ સંકીર્ત્યતે, દ્રવ્યપિંડ રૂપ આઠ કર્મનો પુદ્ગળ કર્મ એટલે આ બધા લઈ લેવા, જે આઠે પ્રકારના દ્રવ્યપિંડ રૂપ પુદ્ગળ કર્મ છે તેનો કરતા જેમ છે તેમ કહે છે. સંકીર્ત્યતે એને કહેવામાં આવે, કીર્તન કરે છે ને, કીર્તન કરવું, ગુણ કીર્તન એટલે ગુણ કહેવા એમ. એમ આયા આઠે પ્રકારના કર્મનો કરતા કોણ છે એ કહેવામાં આવે છે એને તમે સાવધાન થઈને તમે સાંભળો શૃણુ. તો દુર્વ નિવાર તીવ્ર એ દુર્વ નિવાર ઉદય છે જેનો, એવું જે વિપરીત જ્ઞાન તેને મૂળથી દૂર કરવા માટે. શું કહે છે કે આ વેળા દુર્નિવાર ઉદય છે જેનું, એવું જે વિપરીત જ્ઞાન, અજ્ઞાન પણ જે મોહ છે, મોહ ને અજ્ઞાન કહ્યું, વિપરીત જ્ઞાન ને મોહ કહી દીધું હતું, જ્ઞાન ની પર્યાય ને જ વિપરીત જ્ઞાન ની પર્યાય ને જ મોહ કીધો છે. મેં જ્ઞાનાવરણી નો લીધો. શું વિપરીત જ્ઞાન અનાદિથી વિપરીત જ્ઞાન છે અને જે વિપરીતતા ને નિવારણ કરવું એ કઠિન છે, દુષ્કર છે, એને મૂળથી દૂર કરવા માટે આ વાત કહેવામાં આવે છે. તમે સાંભળો, શા માટે સાંભળો કે તમારો મૂળ છે એને મૂળથી ઉડાડવો છે, એટલા માટે વાત કરી. હું પરપદાર્થ નું કાર્ય કરું છું એ મૂળ છે અને અજ્ઞાન છે એમ કે એને મૂળથી દૂર કરવા માટે. વિપરીત પણ સાથે જણાય છે કે જેવી કરે છે આશંકા તે વડે, હવે જે નીચે આશંકા કરવામાં આવી છે એ પ્રકારે વિપરીતપણું, એ પ્રમાણે વિપરીતપણું જણાય છે કે યદિ જીવ એવો પુદ્ગળ કર્મ ન કરોતી તરી તત્પુરુતે, જો ચેતન દ્રવ્ય ભૂતગળ પિંડરૂપ આઠ કર્મને, ચેતન દ્રવ્ય પિંડરૂપ આઠ કર્મને કરતું નથી તો પછી તેને કોણ કરે છે? એને જીવને ભૂતગળને ક્યાં ખબર છે કે મારે આમ કરવું તેમ કરવું, એ તો એનામાં તો કઈ જ્ઞાન નથી, માટે જીવ જ કરે છે. નહીંતર કોણ કરે? એવી જે આશંકા છે એ કોને પ્રસિદ્ધ કરે છે? અજ્ઞાનને પ્રસિદ્ધ કરે છે એમ કે વિપરીત વિપરીતતાને એ પ્રસિદ્ધ કરે છે. જૈન દર્શનમાં જે રૂઢ માન્યતા થઈ ગઈ છે કે જીવ કર્મ ને બાંધે ને કર્મ નો ઉદય જીવ ને રાગ કરાવે. આ બે વાત તદ્દન વિપરીત છે. મોહથી ઉત્પન્ન થયેલી દર્શન મોહથી ઉત્પન્ન થયેલી ગ્રહિત મિથ્યાત્વ વાત છે. મોહ એટલા માટે તો ગ્રહિત મિથ્યા છે ને બુદ્ધિપૂર્વક દિગંબર જૈન ની એમ ગુરુદેવ ની ઉપસ્થિતિમાં ઇન્દોર ની અંદર દિગંબર જૈનો અને પંડિતો એ ભેગા મળીને એક અધિવેશન કર્યું ઇન્દોરમાં ગુરુદેવ ની ઉપસ્થિતિ ની વાત છે. અને એમાં ઠરાવ કર્યો, કેમ કે ત્યાં તો સોનગઢ નો વિરોધ કરવો તો એને ખબર નથી કે આપણા શાસ્ત્રોમાં આચાર્ય આમ કહી ગયા છે, કુંકુંદાચાર સમયસરમાં આમ કહે છે, એને તો સોનગઢ વાળા આમ કે છે માટે એનો વિરોધ કરો. વિરોધીનો વિરોધ કરવા સિવાય બીજી પછી ત્યાં કઈ સમજણ રહેતી નથી. એ લોકો ઠરાવ કર્યો કે આપણે સર્વાનુમતે ભેગા થઈને ઠરાવ કરીએ છીએ કે એક દ્રવ બીજા દ્રવ નું ન કરે તો દિગંબર જૈન નથી. દિગંબર જૈન વિદ્વાન ભેગા કરીને આ ઠરાવ કર્યો, સોનગઢ મોકલ્યો કે અમે આટલા મોટી સંખ્યામાં બધા ભેગા થયા હતા અને અમે આ લોકો આ ઠરાવ કર્યો કે બધા હસ્તા આપણે ત્યાં જોવા બધા દિગંબરો ની હાલત જોઈ ગયો. શું પછી ગુરુદેવ એના ઉપર દ્રષ્ટાંત આપ્યું કે ઘુવડ બધા ભેગા થયા, અને ઘુવડ નો કોઈ ઠરાવ કર્યો કે આ જગત માં સૂર્ય જેવું કઈ છે જ નહીં, હોય તો આપણને દેખાય વગર રહે નહીં, માટે છે નહીં નક્કી કરો. ઠીક, દિવસે ભાડે નહીં રાત્રે ભાડે ત્યારે અંધારું હોય, માટે સુરત છે નહીં નક્કી કરો. એટલે બધા ઘુવડે ભેગા થઈ નક્કી કર્યું કે સૂર્ય જેવો પદાર્થ આ જગત માં છે નહીં, જે લોકો કહે છે બધા ખોટા છે, આપણે ઠરાવ કરો બધા ભેગા થઈ. ઠીક, બધો ઠરાવ કરો છો. કેમ કે કર્ણાનુયોગ માં આવે કે નાના વર્ણિ જ્ઞાન ને ઢાંકે છે. આપો વર્ણિજી પ્રશ્ન કર્યો તો નાના વર્ણિ જ્ઞાન ને ઢાંકે છે, એ તો અભ્યાસ જ નિમિત્તાધીન દ્રષ્ટિથી બધા એનો જીવ કર્મ ને બાંધે અને જીવ કર્મ ને છોડે. દર્શનાવરણી નો ઉદય આવે ત્યારે જીભ ને ઊંઘ આવે, એટલે કર્મ જીભ ને હોવાડી દે. એ દર્શનાવરણી નો ઉદય પૂરો થાય એટલે કર્મ જીભ ને જગાડે, કર્મ જીભ ને ભૂખ લગાડે, સતા નો ઉદય આવે ત્યારે. આ બધું કર્મ જ કરે છે, જીવ તો બિચારો પાંગળો છે, કઈ કરી શકતો. આ બધું અભ્યાસમાં આ બધું દ્રઢ થઈ ગયેલું એટલે એવા બધા ખરાબ કરે. ચોખ્ખી ગાથા છે, કર્મ સુવાડે કર્મ જગાડે આ બધું ખોટું છે. એ તો ચોખ્ખી વાત છે કે વ્યાપતો નથી તો કરે કેવી રીતે. આ તો મુદ્દો એ છે કે તમે મારા ઘરમાં આવ્યા નથી, પછી મારા ઘરની ચીજ ચોરી ગયા એ ક્યાંથી આવ્યો? ભાઈ તમે મારા ઘરમાં ફરાની ચીજ ચોરી ગયા તો પણ હું તમારા ઘરમાં આવ્યો નથી, કે કેવી રીતે લઈ ગયો એ તો સમજાવશો? કઈ આવ્યા વગર લઈ ગયો હું, એમ વ્યાપો જ નથી કર્મમાં જીવ, એ કેવી રીતે એને કર્મનું કાર્ય કર્યું? જ્યાં વ્યાપતો નથી ત્યાં કેવી રીતે કરે એમ કે છે. આ સીધી સાદી વાત છે. હા, રાગદોષ કરે એને ક્યાં ના પડે? હે, એના નિમિત્તે કર્મ બંધાય, એના નિમિત્તે કર્મ બંધાય. પણ કર્મ બંધાય એ પોતાના કારણે બંધાય. જો કર્મ વર્ગણામાં અનંતા કર્મનું પરમાણુ છે બરાબર, આ લોકમાં કર્મ વર્ગણા થી ચોખ્ખી ભરી છે, અનંતા કર્મ વર્ગણા પરમાણુઓ છે, હવે જીવે જયારે રાગદ્વેષ કર્યા ત્યારે બધા બંધાણા કે થોડાક બંધાણા? કેટલા બંધાણા? ભાવ કર્યો એમાં બધા બંધાણા કારણ વર્ગ ના નથી કે થોડાક બંધાણા? કે થોડાક બંધાણા? તો કેમ થોડાક બંધાણા? બધા કારણ વર્ગ ના માં હતા, બધાનો બંધાણા ને થોડાક બંધાણા, એવું શું કરવા? હે, જે બંધાવા યોગ્ય હતા એ બંધાણા છે. જો બધા બંધાય તો બીજા સમયે રાગદ્વેષ કરે ત્યારે શું બંધાય? પછી એક સમયમાં જો બધા બંધાઈ જાય તો બીજા જીવને શું બંધાય? અને એ જીવને ફરીને શું બંધાય? જે બંધાવા યોગ્ય હતા, બંધાવા યોગ્ય હતા એમાં જ્ઞાનાવરણીના કેટલાક પ્રકૃતિમાં આવ્યા, કેટલાક દર્શનાવરણીમાં આવ્યા, કેટલાક અંતરાયમાં આવ્યા, કેટલાક મોહનીમાં આવ્યા, કેટલાક સાતાવૃદ્ધિમાં આવ્યા. એમાં આઠ પ્રકારમાં એ કોને ભેદ પડ્યો? બધા હતા તો કર્મ સામાન્ય, એમાં આટલા આમાં જાય ને આટલા આમાં જાય એ કોને કર્યું? જીવને ભાન છે કઈ ખબર છે એ કોને કર્યું? આ બહુ સરસ દલીલ ફૂલચંદજી શાસ્ત્રીએ જૈન તત્વ મીમાંસામાં આપે છે. અને ત્યાં શાસ્ત્રાર્થ જયપુરમાં ત્યાં પણ આ દલીલ આપી હતી. ભાઈ, જો કર્મ સ્વયં કરતા ન હોય તો આઠ આઠ ભેદ પડે એ શું કરવા પડે? એમ એક રોટલો ખાધો, એમાંથી લોહી પણ થયું ને હાડકું પણ થયું, એમાંથી વાળ પણ ઉગ્યા અને નખ પણ ઉગ્યા અને મોં પણ થયો. હવે એ બધા પરમાણુ વહેંચાણા કોણે વેચ્યા? ભિન્ન ભિન્ન પર્યાય કેમ વહેંચાણા? રોટલો તો બાજરો તો બાજરો હતો, ઘઉં તો ઘઉં હતું, ચોખા ચોખા હતા, કેમ ફેર પડ્યો? એ સ્વયં પરિણમે છે, એનું કાર્ય જીવ કરે છે, એ વાતમાં કઈ માલ નથી. સમજી શકાય એ વાત? કર્મે તો ખબર નથી પડતી, છતાં એનો ઝઘડો કરે છે. જેને ભાવતો નથી એનો ઝઘડો કરે છે. બરાબર કરતા હતા, અને જેમ જેમ વધારે ટીકા ટિપ્પણી આવતી એમ વધારે ખુલાસા આવતા હતા. દિવસે દિવસે વધારે ખુલાસા આવવાનું કારણ શું? કે સામે વધારે જાતના પ્રશ્નો આવ્યા કે ભાઈ આમ ને આમ છે, તમે કહો છો એમ છે પણ અમે કહીએ છીએ એમ છે. તેની સામે શાસ્ત્ર આધાર સહિત બધું સ્પષ્ટીકરણ ગુરુદેવે આપ્યું છે. સ્થાપ્યું છે ને અસાધારણપણે સ્થાપ્યું છે, અને વિપરીત માન્યતાનો અસાધારણપણે નિષેધ કર્યો. ઘણું મોટું કામ છે. ભાવાર્થ આમ છે કે જીવના કરવાથી જ્ઞાનાવરણાદી કર્મ થાય છે એવી ભ્રાંતિ ઉપજે છે. જીવ કરે તો એને નાનાવરણાદિ કર્મને જીવ કરે છે એવી ભ્રાંતિ જે ઉપજે છે તેના પ્રતિ ઉત્તર આમ છે કે પુદ્ગળ દ્રવ પરિણામી છે. પુદ્ગળ દ્રવ પરિણામી છે, પરિણામ કરવા વાળું દ્રવ છે. કોઈ દ્રવ પરિણામી ન હોય એમ તો બને નહીં, અને સ્વયં સહજ કર્મરૂપે પરિણમે. એ પૂર્વગ્રહ પોતે જ કર્મરૂપે પરિણમે. અથવા અમુક પરમાણુઓ કાર્મણ વર્ગણાને શું કરવા? જો કોણે કર્યા એને કાર્મણ વર્ગણા રૂપ કયો? પૂર્વ પરમાણુ તો પૂજન, અને અમુક વચન વર્ગણાના પણ છે આખા લોકમાં. એ સિવાયના શુદ્ધ પણ છે, એ સિવાયના સ્કંધો પણ છે. આ કોને કર્યું? જીવે કહ્યું, કયા જીવે કર્યું? જો વચન વર્ગણા માર્યા એ કોને કારણે, કાર્મણ વર્ગણા માર્યા એ કોના કારણે બતાવો? કોઈ કરતા હતા? એનો કોઈ કરતા હતા? સ્વયં પરિણમે છે, કર્મરૂપ પણ સ્વયં પરિણમે છે, અકર્મરૂપ પણ સ્વયં પરિણમે છે. ને લેવું જીવ ભાવ કરે છે એના નિમિત્તે પરિણમે છે, એનું નિમિત્ત પડે છે, કરતું નથી. નિમિત્ત છે તે કઈ કરતું નથી, ઉપસ્થિત હોય છે એટલી વાત છે. તમારો ફોટો કોઈએ પાડ્યો, તમે શું કર્યું એમાં? કયો તમારો ફોટો કોઈએ પાડી લીધો એમાં તમે શું કર્યું? તમને ખબર નથી ક્યારે કોને ફોટો પાડ્યો, ખબર નથી તમને. તમે શું કર્યું? તો એ ફોટામાં તમે કઈ કર્યું નથી, છતાં તમે નિમિત્ત નથી એમાં? તમારા નિમિત્ત વગેરે તમારો ફોટો આવ્યો? હે, શું કયો? એ ફોટો કરવામાં તમે તો કઈ કર્યું નથી બરાબર છે. તમે તો એમ કહેશો ભાઈ મને ખબર નથી ક્યારે મારો ફોટો પાડી લીધો, એ મને કઈ ખબર ને. મારો ફોટો એ વાત નક્કી છે, પણ મેં કઈ કર્યું નથી એમાં. તો ખબર, તમે નિમિત્ત તો ખરા ને કે એની કેમ ના પડાય? હે, ફોટો પડ્યામાં નિમિત્ત છે, બીજું કઈ નથી. એમ કર્મના પરમાણુ જે જ્ઞાનાવરણી દર્શાવણી બંધાણા, એમાં જીવનો ભાવ નિમિત્ત છે, બીજું કઈ નથી. ફરવા ફરવાનું કઈ નથી. હે, જીવનો રાગ કર્યો એનો દોષ છે, કર્મ બાંધવા ને બાંધવામાં એનો દોષ નથી. રાગ કર્યો એનો દોષ છે, એ દોષથી દુઃખી છે પાછો, એ દોષથી દુઃખી છે, એના અપરાધથી પોતે દુઃખી છે. આનો ઉપયોગ શું છે? આ વાતનો ઉપયોગ શું છે જીવનમાં? કે ભાઈ તું કોઈના કારણે દુઃખી નથી. તમને એમ લાગતું હોય કે સંસારી જીવને શું લાગે છે, ભાઈ મને આપણે તો દુઃખી છીએ. કોઈને કોઈ કારણ, કોઈને કોઈ કારણ પણ પોતાના ઉપાધિ વાળો અને દુઃખી પુત્રને અનુભવ કરે છે. ત્યારે એને કહે છે, ભાઈ તારું અસ્તિત્વ એ બિલકુલ સ્વતંત્ર અસ્તિત્વ છે, કોઈના કારણે તું દુઃખી નથી. દુઃખી છું તારા અજ્ઞાન ને અવિચારથી દુઃખી છું, બીજું કાંઈ નથી. જે શ્રીમદ્ધિનું વાંચ્યું આપણે, સંસારમાં કોઈ દુઃખનું કારણ છે જ નહીં, છતાં પણ જીવ જો દુઃખી છે તો એ અજ્ઞાન અને અવિચારથી છે, આ બીજું કાંઈ નથી આમાં. કેમ કે એનું હોવા પણ અસ્તિત્વ છે એ સ્વતંત્ર છે, કોઈ એને દુઃખી કરી શકે કે સુખી કરી શકે એ વસ્તુ સ્વરૂપમાં છે નહીં, એટલે કોઈને કારણે એને દુઃખી થવાનું રહેતું નથી. હે, પોતાના અજ્ઞાનથી દુઃખી થાય છે અને અવિચારથી દુઃખી થાય છે. અનંત સુખથી ભરેલો એવો પોતે પદાર્થ છે, પોતાની સત્તામાં અનંત સુખ ભર્યું છે, પ્રદેશે પ્રદેશે અનંત સુખ ભર્યું, છતાં હું કરવા દુઃખી? આ તો છતાં પૈસે ભીખ માગવા જેવી વાત છે. કે ઘરમાં દોલત પડી છે 18, અને બહાર નીકળીને કહે છે બધું રોટલો આપો મા બાપ, બધું રોટલો મને કોક આપો મા બાપ, એના જેવી વાત છે. તારા ઘરે રોજ દોલત છે ને તું શું કરવા માંગે છો? કે ભાન નથી માટે માંગે છો, બીજું કઈ નથી. આ એના જેવી વાત છે. ભિન્ન અસ્તિત્વને સ્વીકારવું એ જીવને સુખી થવાનું કારણ છે, અથવા અનંત સુખી થવાનું કારણ છે. આ એટલે જુદું પાડી પાડી સમજાવે છે. વારંવાર કહે છે એનું કારણ કે વારંવાર ભૂલે છે, માટે વારંવાર કહે છે. ન સમજાવવાનું કારણ એ તો પોતે વિપરીત સમજણ દ્રઢ કરી છે માટે નથી સમજતો, ઊંધી સમજણને દ્રઢ કરીને પકડ રાખી છે માટે સવળી સમજ છે એને નથી આવતી, એમ બીજું કોઈ નથી સમજાવવાનું કારણ. તો પોતાની જ અવળી સમજ છે, એમાં નાના વર્ણના ઉદયને વચ્ચે લાવવાની જરૂર નથી, કાંઈ નહીં. વર્તમાનમાં પોતે ઊંધો પરિણમ્યા છે, બીજું કાંઈ નથી. એટલે તો પાત્રતામાં લીધું ને કે જે સમયે જીવને કલ્યાણ કરવું છે તે સમયે સમજદાર થઈ ગયો, બધું સમજાવવા માંડે એને. એને આત્મકલ્યાણ કરવું હોય તો બધું સમજાય એવી વાત છે, કારણ કે તિર્યંકને સમજાય છે, અને ન આત્મકલ્યાણ કરવું હોય તો કાંઈ સમજાય એવું નથી, કેમ કે આત્મકલ્યાણની વાત છે. તારે કરવું નથી, તને ક્યાંથી સમજાશે? જે કામ તારે કરવું નથી, કરવાની રુચિ નથી, એ કામ તને નહીં સમજાય. આ સીધી સાદી વાત છે. અન્ય મતિમાં ઈશ્વરમાંથી દોષ નાખે છે, ભગવાનની ઈચ્છા નહીં હોય. માટે આપણને હજી સંસારમાં રાખવા છે ભગવાનને, માટે આપણી પાસે આવું બધું કરાવે છે. ત્યારે આ જૈનો થઈને એમ કહે છે ભાઈ કર્મ કરાવે છે આપણને, કેમ કે સંસારમાં રખડાવે છે તો કર્મ જ રખડાવે છે ને, માટે કર્મ આ બધું કરાવે છે. બેમાં કાંઈ ફેર ખરો? કાંઈ ફેર નથી, બે સરખા ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આ રીતે નિશ્ચયથી મૂર્ત દ્રવ્યનો પરિણમન સ્વરૂપ સ્વભાવ અનાદિ નિધન વિદ્યમાન છે. જે પૂતગળ દ્રવ્ય છે એ અનાદિ અનંતપણે પરિણમન સ્વભાવી હોવાથી પરિણમ્યા જ કરે છે, ક્યારે પરિણમ્યા વિનાનું નવરું રહેતું જ નથી. કોઈ દ્રવ્ય પરમાણુ, કોઈ પરમાણુ પરિણમ્યા વિનાનો રહેતો નથી. કેવો છે એ સ્વભાવ? કે સહજ રૂપ છે, એને કાંઈ કરવું પડતું નથી, કોઈ પ્રક્રિયાથી એને કાંઈ કરવું પડતું નથી, સહજ સ્વભાવે જ પરિણામ થયા કરે છે. હોળી કેવો છે? કે નિર્વિઘ્ન રૂપ છે, એ નિર્વિઘ્ને પરિણમે છે, એમાં વિઘ્ન તમે ન લાવી શકો. કોઈ પરમાણુને પરિણમ તો તમે અટકાવી શકો નહીં. માથાના વાળ ધોળા થાય છે કે નહીં એને અટકાવી શકાય છે? હે, ઉપરથી રંગ લગાડે પણ અંદરથી તો સફેદ જ આવશે, કેમ કે એને પરિણમ તો અટકાવી શકાય એવું નથી. ઈચ્છા હોય કે ન હોય, ઈચ્છા શું કામ આવે આમાં? કોઈ પરમાણુને પરિણમ તો અટકાવી શકાય નહીં. નિર્વિઘ્ન રૂપ છે, તસ્યામ સ્થિતાયામ સ આત્મન એવ ભાવમ કરોતી સ તસ્ય કર્તા ભવે, તે પરિણામ શક્તિ હોવાથી ઉદગળ દ્રવ્યને પરિણામ શક્તિ હોવાથી, પરિણામ શક્તિ સામાન્ય છે છ દ્રવ્યમાં. ઉદ્ગળ દ્રવ્ય પોતાના અચેતન દ્રવ્ય સંબંધી જે પરિણામને કરે છે, ઉદ્ગળ દ્રવ્ય તે પરિણામનું કરતા થાય છે. ઉદ્ગળ દ્રવ્ય પોતાના અચેતન ભાવોને અચેતન પરિણામોને કરે છે અને તેનું કરતા પોતે થાય છે, જીવ નહીં એમ કે છે. જ્ઞાનાવરણાદિનો કરતા ઉદ્ગળ છે, જ્ઞાનાવરણાદિનો કરતા જીવ નથી. ભાવાર્થામ છે કે જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પૂતગળ દ્રવ્ય પરિણમે છે અને તે ભાવનો કરતા પૂતગળ દ્રવ્ય થાય છે. એ પૂતગળ દ્રવ્ય પરિણમે છે અને પૂતગળ જ એનો કરતા થાય છે, જીવ એનો કરતા થઈ શકે કેમ કે જીવ પૂતગળમાં વ્યાપતો નથી. માટે પરપદાર્થોના કાર્યો કરવાની ઉપાધિ જે છે એ વ્યર્થ છે એમ કે છે. પરપદાર્થ કરો અનંતકાળમાં ઘણા કાર્યો કરવાની ઉપાધિ કરી આજીવે, પછી કેટલાક થયા ન થયા એ તો પ્રારબ્ધાધીન છે. ઉપાધિ કરી કે ન કરી, હે, ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ ઉપાધિ કરી, શું અત્યારે છે એનું કાંઈ કાંઈ એને લેવા દેવા ખરી? એક શેઠિયો કરોડો અબજોની મિલકત છોડીને ગયા પછી મનુષ્ય થાય, માનો કે મનુષ્ય થયો, અને એને જાતે સ્મરણ જ્ઞાન થયું કે ભાઈ તું તો આ બધી પ્રોપર્ટીનો માલિક તો તું એકલો સુવાંગ હતો. શું પછી જાય જોઈએ ત્યાં, હે, એમ કે ભાઈ આ બધું મારું છે, મારા પરિશ્રમથી આ બધું મેં ભેગું કરેલું છે, હજી મેં મર્યા પછી વિલ કર્યું નથી, તમે જોઈ લ્યો મારું વિલ જ મેં કર્યું નથી, તમને હજી હું આપીને ગયો નથી. શું તો કે કાયદો એ અમને આપી દીધું, તમારે આપવાની અમને જરૂર નથી. શું કે કાયદા એ અમને આપી દીધું છે, તમે હાલતા હાલતી પકડો, નકર ક્યાંક મેથી પાક ધણી થવા જાય તો શું કરે, એ ધણી થવા જાય તો એને જ માર પડે, બીજું કઈ ન થાય. ગમે તો અરે હગો જ ન થાય ને, આપી હેનો દે, હાલ હાલ તારું મારે ને તારે લેવા દેવા શું છે, એમ કે હગો જ થાય ને, એને પગ મૂકવા દે તો આગળ બીજા પોચો પકડે ને, એને પગ જ મૂકવા દે, નહીં ભરવાની જગ્યા નથી, એમ કે તારે અહીંયા આવવા બેહવાની હોવાની જગ્યા નથી, ઉભા રહેવાની જગ્યા નથી. હા, કે કોઈક ધૂતારો મોટો લાગે છે અને કાઢવા કોઈક મોટો ધૂતારો લાગે છે. આજે અમને ધૂતવા આવ્યો, ગામમાં બધાને કહી દો કે કોઈને ત્યાં જાય તો એને ઉભો ન રહેવા દે, એને ત્યાં ન રહેવા દે, બીજાને ત્યાં ન રહેવા દે. આ જીવ જેટલું કરે છે સંસારનું એ બધું આત્મનું વ્યર્થ છે, એ જરાય એને કામમાં આવે એવી ચીજ. પછી હવે એને કેટલું ઉલજીને પડવું અને કેટલો ખોપ ખોદવો દુઃખી થવા માટે, અને ઊંડા કૂવામાં ઊંડા પાણીમાં જવું એ એને જોવાનું છે. જેટલો ઊંડા ઊંડા પાણીમાં જઈશ એટલો મૂંઝાઈશ, મૂંઝવણમાં ના જવું હોય તો આ વસ્તુનું સ્વરૂપ છે. Yeah.
જય હો જય હો।